એકદમ આપણે થોડું બે વિષય સમજાવવાના છે. એક આજે દિરાસનની અંદર આવીએ તો પરમાત્માની સાથે આપણો એકાકાર કેમ થાય, એટલે ચૈત્ય વંદનની વિધિ, દિરાસનની અંદર પરમાત્માની સાથેનો આપણો વર્તાવ કેવો હોવો જોઈએ, એક આ વાત સમજાવવામાં આવશે અને બીજી આ દ્રષ્ટિ સમજાવવામાં આવશે. આપણા આત્માની દ્રષ્ટિ જે પૌદ્ગલિક ભાવો તરફ છે, અનુકૂળતા જોઈએ, ભોગ સુખ જોઈએ, એને બદલે આત્માના ગુણો તરફની દ્રષ્ટિ થાય તો જ આત્માનું વધારે કલ્યાણ થાય અને વહેલું કલ્યાણ થાય. આત્મા તરફની દ્રષ્ટિ જાગે તો જ આત્મા મોક્ષની નજીક પહોંચે, જેને જૈન શાસ્ત્રોમાં યોગની દ્રષ્ટિ કહેવાય છે. જો તમે સાંભળ્યું હોય તો આપણો આત્મા મોક્ષની સાથે જોડાય, મોક્ષનું મિલન થાય, એને કહેવાય યોગ. એને આપનારી જે દ્રષ્ટિ, એના યોગની દ્રષ્ટિ. મહાપુરુષોએ શાસ્ત્રોમાં યોગની દ્રષ્ટિના 8 ભેદ પાડ્યા છે. હરિભદ્ર શ્રી મહારાજ સાહેબે એ આવો એક ગ્રંથ બનાવ્યો છે, યોગ દ્રષ્ટિ સમુચ્ચયનું નામ છે. આપણો આત્મા અધ્યાત્મ પામીને વૈરાગી થઈને વિતરાગ કેમ બને એનો આખો માર્ગ સમજાયો, પણ એ ગ્રંથ છે પ્રાકૃત સંસ્કૃત ભાષામાં, એટલે આજકાલના જીવોને સુલભ બોધ થતો નથી, અઘરો પડે. એટલે એનો સાર લઈને 300 વર્ષ પહેલા થયેલા કેશવ વિજયજી ઉપાધ્યાય, જેનું નામ લગભગ જૈન સમાજમાં બહુ જાણીતું છે, એમને ગુજરાતી ભાષામાં જ કાવ્ય રૂપે યોગ દ્રષ્ટિ સમુચ્ચયની 8 દ્રષ્ટિ આમાં સમજાવી છે. આ એમનો જ ગ્રંથ. ગુજરાતી ભાષાંતર આપણે કર્યું છે, તો ગ્રંથ કોનો? કેશવ વિજયજી મહારાજનો. અને શું વિષય તેમાં? 8 દ્રષ્ટિ સમજાવી છે. અને પહેલા પાના ઉપર જે ચિત્ર દોરવામાં આવ્યું છે એ પણ 8 દ્રષ્ટિનું છે. સંસારમાં તમે જોજો, આપણી પોતાની દ્રષ્ટિ યુવાવસ્થા હોય તો એકલી ભોગ તરફ વધારે હોય, ખાવું પીવું, હરવું ફરવું, લહેર કરવી, મજા કરવી, અને એમાં પૈસા હોય તો ઓર વધારે આપણે ઉચ્છૃંખલ બનીએ. અને જેમ જેમ જીવને ધાર્મિક માણસોનો સંપર્ક થાય, પોતાની જરા ઉંમર યુવાવસ્થામાંથી વૃદ્ધાવસ્થામાં આવે ત્યારે એને થોડોક સંસારની અસારતાનો બોધ થાય અને વૈરાગ્ય તરફ એની દ્રષ્ટિ વળે, અને સંસારની બધી વસ્તુ આ જીવ મૂકીને જ જવાનો છે, મૂકીને જ આવ્યો છે, કોઈ પણ વસ્તુ સાથે લાયો બી નથી, કોઈ પણ વસ્તુ સાથે લઈ જવાનો પણ નહીં, એવો એને ખ્યાલ આવે અને એના હિસાબે આત્મા ધર્મ માર્ગ તરફ વધારે વળે. એનાથી જીવને વૈરાગ્ય વધે અને વૈરાગ્ય વધતા સાધનામાં આગળ વધતા એ જીવ વિતરાગ અવસ્થાને પામે. આવી જે દ્રષ્ટિ, એના યોગની દ્રષ્ટિ, એ આત્માના કલ્યાણને કરનારી યોગની દ્રષ્ટિના મહાપુરુષોએ 8 ભેદ પાડ્યા છે. કેટલા ભેદ? એના 8 દ્રષ્ટિને સમજાવનારો ગ્રંથ. સંસ્કૃતમાં યોગ દ્રષ્ટિ સમુચ્ચય, ગુજરાતીમાં 8 દ્રષ્ટિની સજ્જાય. આમ તમે જાણો છો, સ્તવને સજાય ગુજરાતીમાં લગભગ આપણે ત્યાં હોય છે, તો આમણે પણ ગુજરાતીમાં કાવ્ય બનાવ્યું છે. તો આપણે પહેલા થોડી દેરાસનની વિધિ સમજી લઈએ કે જેથી આપણા આત્માનું આ આલંબન દ્વારા કલ્યાણ થાય. આપણે પરમાત્માની મૂર્તિ જે સ્થાપિત કરી, એક આપણા ભાવોની વૃદ્ધિનું કારણ છે, નિમિત્ત છે, કરતા નથી. કોઈ બી કાર્ય કરવું હોય તો નિમિત્ત વગર કાર્ય થતું નથી, એટલે નિમિત્ત જોઈએ ખરું, પણ નિમિત્ત આપણું કાર્ય કરી આપશે એવું ક્યારેય માનવું નહીં. જો નિમિત્તને પામીને કાર્ય કોને કરવું પડે? કર્તાએ કરવું પડે. નિમિત્ત આલંબન રૂપે ખરું, પણ નિમિત્ત કરતા નથી. જેમ એક તમને દાખલો આપું કે ચપ્પુ વગર શાક સમા રાખતું નથી, આવત બરાબર ભાઈ? બરોબર છે ને? તો શાકની થાળી હોય છે એમાં ચપ્પુ મૂકી દઈએ તો ચપ્પુ શાક તમારી આપે ખરું? કેમ શું થયું? હમણાં જ આ પડી હતી ને, ચપ્પુ નિમિત્ત કારણ છે, કરતા કારક નથી. ચપ્પુને પણ હાથમાં લઈ અને શાક સમારવાની રીતે કરતા એનો પ્રયોગ કરે તો શાક સમારાય. એમાં ફરક સમજણો. એમ આપણો આત્મા કરતા છે, પ્રતિમાજી ભગવાનનું મૂર્તિ આલંબન છે, એ ચપ્પુની જગ્યાએ છે. ચપ્પુ જેમ શાક સમારી આપે પણ આપણે ચપ્પુને ચલાવીએ તો, અંતે શાક સમારા એ રીતે ચલાવીએ તો, શાક સમારા બદલે હાથ ઉપર ચલાવી હાથે કાપી આલે, શાક સમારી બાજુમાં રહે. એમાં ભગવાનની પ્રતિમા નિયમિત કારણ છે, કરતા કારક નથી. કરતા કારક કોણ છે? આપણો આત્મા છે. એમાં ફરક સમજાણો ભાઈ. એટલે પ્રતિમાને બરાબર ઓળખો, જાણો અને આપણા કલ્યાણમાં કારણ બને એ રીતે પ્રતિમાને અંદર જોડો. પણ આપણે મેલા ઘેલા રહેવું હોય અને ભગવાને કહ્યું ભગવાન તું મને થાય, તો ભગવાન બી એવા ગાડા નથી કે મેલા ઘેલાને ગમે તેને મોક્ષમાં લઈ જાય. તારે આપણે પરમાત્માનું આલંબન લઈ અને આપણા આત્માને વિતરાગ બનાવવાનો છે. કરતા આપણો આત્મા છે. આપણે સંસારી ભાવોના રાગ દ્વેષ ઓછા કરવાના છે. પ્રતિમાની પૂજા, ચૈત્યવંદન બધી વિધિ શીખીએ પણ એથી કહીને પ્રતિમાને કહીએ તો એ ભગવાન તારે નહીં. આપણે તરવાનું છે, આપણે રાગ દ્વેષને ઓછા કરવાના છે, એમાં ભગવાનને આપણે જોડવાના છે. તો આપણે જે જૈન શાસ્ત્રોમાં આ ધર્મના અનુષ્ઠાનો જે કરીએ એના પાંચ પ્રકાર બતાવ્યા છે. અનુષ્ઠાનના કેટલા ભેદ? નામ તમે કદાચ સાંભળ્યું હશે, નહીં તો હું તમને કહું છું, યાદ રાખજો. પહેલું વિષ અનુષ્ઠાન, બીજું ગરલ અનુષ્ઠાન, ત્રીજું અનઅનુષ્ઠાન અને ચોથું તદ હેતુ અનુષ્ઠાન, પાંચમું અમૃત અનુષ્ઠાન. હવે મારી પાછળ પાછળ બોલો. વિષ અનુષ્ઠાન, ગરલ અનુષ્ઠાન, તદ હેતુ અનુષ્ઠાન, અનઅનુષ્ઠાન, પછી તદ હેતુ અનુષ્ઠાન ને અમૃત અનુષ્ઠાન. હવે પેલા વિષ અનુષ્ઠાનની વાત કરું. આપણે જે કંઈ ધર્મ અનુષ્ઠાન કરીએ, સામાયિક, પ્રતિક્રમણ કે ભગવાનની પૂજા, એમાં આ ભવના સુખની ઈચ્છા રાખીએ કે ભગવાન મને ધન મળજો, મનગમતો વર મળજો, કે મનગમતું ઘર મળજો, કે મારી કીર્તિ વધજો, એમાં આ ભવના સંસારના સુખની ઈચ્છા રાખીને ભગવાનની પૂજા સેવા કરીએ તો આશય મોક્ષનો નથી, સંસારના સુખનો છે. એને જૈન શાસ્ત્રોમાં વિષ અનુષ્ઠાન કહેવાય. કયું અનુષ્ઠાન? જે વિષ એટલે ઝેર, ઝેર પીઓ તો જીવનું મૃત્યુ થાય. એમ આવો ભાવ રાખવામાં આવે તો આ જીવ જે કઈ ઊંચી સંપત્તિ પામ્યો છે એ સંપત્તિથી નીચે ઉતરી જાય. એટલે બીજા ભાવમાં આવી માનવ ભાવ, પાંચ ઇન્દ્રિયો, ધર્મની સામગ્રી જે કઈ મળ્યું છે એનો દુરુપયોગ કર્યો એનાથી વંચિત થઈ જાય. આ વિષ અનુષ્ઠાન પહેલું બહુ ધ્યાન રાખજો. ભગવાનની પૂજા સેવા કરતી વખતે, દર્શન કરતી વખતે, તેમનું આરાધના કરતી વખતે મારો સંસાર સુખી થાવ, મારા બધા સંજોગો અનુકૂળ થાવ, આવી જે સંસાર સુખની ભાવના અને એમાં ભગવાનની મૂર્તિને જોડવી. ભગવાન છે વિતરાગ, અને વિતરાગને રાગમાં જોડવા એ આપણે વિષ અનુષ્ઠાન કહેવાય. એટલે પરમાત્માની પૂજા સેવા દર્શન વંદન કરવા આવીએ ત્યારે શક્ય બને તેટલી આવી ભાવનાને દૂર મૂકવી. બીજી વાત, ઘણી વખત આ ભાવના સુખની ઈચ્છા ન પણ હોય, આવતા ભાવની સુખની ઈચ્છા હોય. ભગવાન હું તમારી પૂજા કરું છું તો બીજા ભાવમાં મને દેવલોક મળો, મને મનગમતું ઘર મળો, મનગમતો સંસારની સામગ્રી મળો, આવી કોઈ પણ આવતા ભાવની બીજા ત્રીજા ભાવમાં સંસાર સુખની સામગ્રીની ઈચ્છા કરી અને ભગવાનની મૂર્તિમાં જોડાવું એ ગરલ અનુષ્ઠાન કહેવાય. કયું નુકસાન? ગરડ એ પણ એક જાતનું ઝેર જ છે, પણ એ ઝેર એવું હોય છે કે તરત અસર ના કરે, કે પેટમાં ગયા પછી ધીરે ધીરે જેમ કાળ જાય એમ એની અસર થાય. એટલે અહીંયા પણ એવું કે આ ભાવમાં આપણે સંસાર સુખની ઈચ્છામાં ના રાખી, આવતા ભાવની રાખી, લાંબા કાળે રાખી, પણ ઈચ્છા શેની રાખી? સંસાર સુખની. હવે પૂજીએ વિતરાગને અને ઈચ્છીએ રાગને, ખા મેળ ખાકો. અને આજકાલના જીવો લગભગ સંસાર લીલો છમ રહે, સુખ સામગ્રીમાં કોઈ તકલીફ ના પડે એટલે ઘણી વાર ભગવાનને પૂછતા હોય છે. પૂજે વિતરાગને અહિયામાં ભાવ એવો હોય, મને જે કઈ સાધન સામગ્રી મળી છે એમાં એ પરમાત્મા જરાય હાનિ ન થજો અને કાયમ સખી રહેજો. એટલે ભગવાનની પૂજા કરતા, દર્શન કરતા, વંદન કરતા, ચૈતન કરતા ક્યારે પણ આવી સંસાર સુખની ભાવના નહીં રાખવાની. સંસાર મળ્યો હોય તો ભલે ભોગવો, જેવો સુખ મળ્યો સુખ, અને વધારે સુખ મળ્યો ચક્રવર્તીપણાનું મળ્યું હોય તો ભલે ચક્રવર્તીપણાનું સુખ ભોગવો, પણ એ સુખમાં વિતરાગને નહીં જોડવાના. વિતરાગને ક્યાં જોડવાના? સંસારનો રાગ ઘટાડવામાં. કારણ ભગવાન સંસારના રાગનો ત્યાગ કરવાનો ઉપદેશ આપનારા છે, સંસાર છોડવાની વાત કરનારા છે. અને સંસાર છોડીએ, સાધુ થઈએ કે સાધનામાં જોડાઈએ તો જ આત્માનું કલ્યાણ થાય. હવે આત્માનું કલ્યાણ કરનારી વ્યક્તિને આમાં જોડીએ આ સારો માર્ગ નથી. આપણે કોઈ પાંચ મહાવ્રતધારી સાધુ સંત મળ્યા હોય અને એમને કહી સાહેબ મારા હાથ જોઈએ આપો ને, આવતીકાલે હું મારું સુખ છે કે દુઃખ છે આ સારો માર્ગ લાગે છે? જે સંસારના ત્યાગી છે, સંસારના ત્યાગનો માર્ગ સમજાવનારા છે, એને તમે ભોગમાં જોડો એ કેટલો ખોટો માર્ગ કહેવાય. એમ વિતરાગ પરમાત્માને પામીને, વિતરાગ પરમાત્માને આપણા સંસાર સુખના કારણરૂપે જોડવું એ વિષ અનુષ્ઠાન અને ગરલ અનુષ્ઠાન, આ બે અનુષ્ઠાનો સજવા જેવા છે. અનુષ્ઠાનો ખરાબ નથી, અનુષ્ઠાનોની પાછળ રહેલો ભાવ ખરાબ છે. એટલે જયારે જયારે આપણે ધર્મ અનુષ્ઠાનમાં જોડાઈએ ત્યારે આ બે ભાવ ન આવે એ બહુ ધ્યાન રાખવાનું. એ તો અનંત પુણ્યએ બોલો માનવ ભાવ મળ્યો, માનવ ભાવમાં બોલો જૈન કુળ મળ્યું, અને જૈન કુળમાં પણ આંખ કાન નાક બધું સાજું તાજું મળ્યું. દુનિયામાં ઘણા અંધ માણસો હોય, બહેરા માણસો હોય, એમાંની કોઈ તકલીફ આપણને નથી. કેટલી ઊંચી સામગ્રી આપણને મળી હોય તો આપણે આટલી સ્થિતિ આવ્યા હોઈએ. અને હવે એમાં ભગવાનની પૂજા કરીને પણ જો સંસાર સુખ જ માગવાનું હોય તો આત્માને મોક્ષે લઈ જવાની વાત ક્યારે રહેવાની? એકીના ભાવમાં જઈએ ત્યારે, એકીના ભાવમાં જઈએ ત્યારે કહીએ તો મોક્ષે જવાય? અહીંથી જ જવાય. આ એક જ ભાવ એવો છે જેની મોક્ષે જવાય છે. દેવો, નારકી, કિરીંચો કોઈ મોક્ષે સીધા જતા નથી. બધાને મોક્ષે જવાનો કાળ પાકે માનવ ભાવ દ્વારા જ જવાય છે. તો મોક્ષનો અનુકૂળ સામગ્રી મળી અને પછી મોક્ષને મેળવવાને બદલે આવી એક તુચ્છ સામગ્રીમાં આપણે આપણો ભાવ ખોઈ બેસીએ, આ માર્ગ સારો નથી. એટલે મહાપુરુષો આપણને આવું પોકારી પોકારીને કહે છે કે ભાઈ આ સત્તારી દુલ્હાણી ચાર વસ્તુ ઘણી દુર્લભ છે. સૌથી પહેલો માનવ ભાવ, માનું સત્તમ, બીજો સુઈ શ્રદ્ધા, પવિત્ર એવી પરમાત્માના વચનો ઉપરની શ્રદ્ધા. ભગવાનના વચનો ગમવા, વિતરાગના વચનો ગમે અને વિતરાગ થવાના ભાવ જાગે, આ એક મોટી પુણ્ય હોય તો થાય. એની પછી એમના પ્રત્યેનું રૂચિભાવ થયા પછી એનો સ્વીકાર કરવો, તન્મય થવું અને એમાંથી વ્રતધારી થવું, સંયમ સ્વીકારવો ભલે શ્રાવકનો અથવા સાધુપણાનો. આ બધા ધીરે ધીરે આત્માના વિકાસના પગથિયા છે. એમાં ઘણી પુણ્યએ આપણે વિતરાગ દેવ મળ્યા છે. ભવો ભવમાં કોઈ સ્ત્રીના લંપટ, કોઈ સત્સંગમાં લંપટ, કોઈ ભોગી, એવા જેવો આપણે ઘણી વાર મળ્યા હશે સંસારી, જે તમે એને કોઈ શ્રીફળ ચડાવો, કોઈને ફૂલ ચડાવો, કોઈને બીજી વસ્તુ ચડાવો એટલે ખુશ થઈ જાય અને બોલે બી ખરા કરે બચ્ચા શું જોઈએ, આપણે બચ્ચા શું જોઈએ એમ કે રાજી રાજી થઈ જઈએ, કોઈ ધન માગીએ, ખાલી ઘર માગીએ, સંસાર સામગ્રી માગીએ. એટલે આવા દેવો તો છે, પણ એ દેવો તારનારા નથી, સંસારની ભૂખો પૂરી કરનારા છે. અને સંસારની ભૂખે પૂરી કેટલી કરે એની શક્તિ હોય એટલી કરે. આ જીવ અપાર ભોગ ભૂખથી ભૂખ્યો છે, એટલે ક્યારે ધરાવવાનું નથી. એટલે આ સામગ્રીમાંથી આપણને તરવાની ભાવના લાવનારા મહાપુરુષો હોય તો આ જ છે. જૈન ધર્મની જો વિશેષતા હોય આ જ વાત છે કે સંસારને અસાર સમજાવે, તજવા જેવો સમજાવે, એમાંથી નીકળવાનું સમજાવે. એટલે ભગવાનનું ચૈતન્ય કરતા, દર્શન કરતા, પૂજન કરતા પણ મારો આત્મા કેમ વૈરાગી ને વિતરાગ બને એનું લક્ષ્ય રાખવાનું. પણ મને મળેલું સુખ છે બોલો જરાય ઓછું થાય નહીં, દિવસે દિવસે વધે, આવી વાત મનમાં રાખવી એ વ્યાજબી નથી. એને શાસ્ત્રમાં પાપાનુબંધી અનુષ્ઠાન કહેવામાં આવે, પાપને બાંધનારું, મોહને વધારનારું. એટલે પુણ્ય એ મળેલું છે ખરું, પણ એનો સદુપયોગ કરવો કોના હાથમાં છે? આપણા હાથમાં છે. એટલે થોડું બરાબર સમજી લેજો. આ પાંચ પ્રકારના અનુષ્ઠાન, એમાં વિતરાગ પરમાત્મા છે એની ભક્તિ કરવા, એ આપણે ચૈત્ય વંદનની વિધિ કરીએ છીએ. આપણને એમને આ ઉપદેશ પણ એમણે આપ્યો. જેટલા શાસ્ત્રો અત્યારે મળે છે, ભલે શ્વેતાંબર સંપ્રદાય હોય કે દિગંબર સંપ્રદાય હોય, પણ જે કોઈ શાસ્ત્રો મળે છે એ શાસ્ત્રોમાં કહેલી બધી વાતો તીર્થંકર પરમાત્માએ કહેલી છે. અને સંસારથી તરવાની જ વિધિ બતાવેલી છે. આપણે અપાર દુઃખમાંથી બચાવવાનો રસ્તો એમણે બતાવ્યો છે, એટલે આપણે એમની ભક્તિ કરીએ છીએ. જેમ આપણે કોઈએ હર દેશમાંથી અમે અમેરિકામાં લાયા, કોઈએ લાઈને કર્યા અને પાંચ પૈસા કમાયા, તો ભલે પૈસા આપણે કમાયા હોઈએ, તો પેલા લાવનારાનો કાયમ તો બોલો ઉપકારવાની. એનું નાનું કામ હોય ને તો હાજર થઈને ઉભા રહીએ. એમ આ વિતરાગ પરમાત્માએ આવો માર્ગ બતાવ્યો છે સંસાર તરવાનો, એટલે આપણે ભગવાનની પૂજા સેવા કરીએ છીએ. નહીં કે ભગવાનની પૂજા સેવા કરી અને ભગવાનને ખુશ કરીને મનગમતો સંસાર માગવાનો, મારું મને આમ મળજો, મને આમ મળજો, મને આમ મળજો. આ બધી સામગ્રી મેળવવા માટે આ વિતરાગ ભગવાન નથી. વિતરાગ ભગવાન પાસે તો સંસારનો રાગ છોડવાનો, સંસારના સુખો ઓછા કરવાના, એટલે આપણે વિતરાગની પૂજા પ્રભા કરીએ છીએ. એમાં ચૈત્ય વંદન જયારે કરીએ તો ચૈત્ય વંદન વખતે છે કે ચૈત્ય એટલે મૂર્તિ, ચૈત્ય શબ્દ બને છે ચિત્ત ધાતુ બધી ચેતના, જેનામાં જ્ઞાન સંજ્ઞા હતી, જેનામાં કેવળ જ્ઞાન હતું, સર્વજ્ઞતા હતી, એવા મહાત્મા પુરુષોને કરાતું વંદન એ નામ ચૈત્ય વંદન. સંસ્કૃત જો આપ જાણતા હો તો ચિત્ત ધાતુ આવે છે, ચિત્ત બધી ચેતના, ચેતના એટલે જ્ઞાન, જેનામાં અનંત જ્ઞાન હતું એવા જે પરમાત્મા એને કરાતું વંદન એ નામ ચૈત્ય વંદન. હવે ચૈત્ય વંદનની વિધિમાં અનેક પ્રકારો શાસ્ત્રોમાં આવે છે. દેવેન્દ્ર સુરી મહારાજે ત્રણ ભાષ્ય બનાવ્યા છે. પહેલું ચૈત્ય વંદન ભાષ્ય, બીજું ગુરુવંદન ભાષ્ય, ત્રીજું પછખાણ ભાષ્ય. ત્રણ ભાષ્ય એટલે એમાં બધી વિધિ બતાવી છે. ચૈત્ય વંદન ભાષ્યમાં દેરાસરની બધી વિધિ બતાવી કે જયારે આપણે પરમાત્માને વંદન કરવા જઈએ ત્યારે દસ ત્રિક સાચવવાના. શું વાંચવાનું? દસ ત્રિક. ત્રિક એટલે ત્રણ ત્રણ વસ્તુ, એ ત્રિક કહેવાય. એમાં દસ ત્રિક આવે છે. પહેલા તો પરમાત્માને જોઈએ ત્યારે પ્રણામ કરવાનો, પછી થોડો ટાઈમ હોય તો ચૈતન્ય કરવાનું, અને વધારે ટાઈમ હોય આપણને તો દેવવંદન કરવાનું. આ એની વિધિ છે ત્રણની. એવી રીતે પરમાત્માને જોતાની સાથે એના જેરાસરમાં પ્રવેશ કરતા ત્રણ વાર નિશી નિશી બોલવાનું. નિશી શબ્દનો અર્થ નિષેધ, નિષેધ એટલે ત્યાગ. નિષેધનો અર્થ શું થાય ભાઈ? નિષેધ આટકો બેહો, નિષેધ રોકવું. એમાં પહેલું દેરાસરના મુખ્ય દરવાજાની સીટ કહેવાની. પહેલા મુખ્ય દરવાજાની સીટ કહીએ એનો અર્થ એ છે કે હું સંસારની બધી વાતોનો ત્યાગ કરું છું. હું હવે દેરાસરમાં આવું છું એટલે સંસારની કોઈ વાત નહીં કરું. સંસારની વાતોનો ત્યાગ એ પહેલી નિશ્ચિનો અર્થ. એમાં ત્રણ વાર બોલો તો મનથી વચનથી અને કાયાથી હું સંસારની વાતોનો ત્યાગ કરું છું. એટલે દેરાસરની અંદર આવ્યા પછી ઘરની ધંધાની કે સંસારની કોઈ વાત થાય નહીં. કેમ કે આપણે વિતરાગ પરમાત્માની પાસે વિતરાગતા મેળવવા આવ્યા છીએ, સંસાર તજવા આવ્યા છીએ, સંસાર મેળવવા નથી આવ્યા. આ ભગવાન એવા નથી કે બચ્ચા સુખી સન એવા આશીષ આપણે. સુખી થવાની વાત તો આપણા પુણ્ય પાપ ઉપર આધાર છે. ભગવાન તો કે સુખ મળ્યું હોય કે દુઃખ મળ્યું હોય બંનેમાં તું અનાસક્ત બન, વિરક્ત બન, વૈરાગી બન. કારણ કે આ બધું સુખે કાયમ રહેવાનું નથી, બધું દુઃખે કાયમ રહેવાનું નથી. તે કહેલું પુણ્ય તે કહેલું પાપ એના ઉદયથી આ સામગ્રી આવી છે, અનુકૂળ કે પ્રતિકૂળ. બેમાંની એકે સામગ્રી સારી નથી. એક પણ સામગ્રી તું ગયા ભોજી લઈને બોલો આવ્યો નથી, અને એક પણ સામગ્રી અહીંથી લઈને જવાનું નથી. મળી એ તારું પુણ્ય પાપનો ઉદય છે, તો એમાં અનાસક્ત બન. વિચરાગ પ્રભુ કાયમ આપણે વૈરાગ્યનો જ ઉપદેશ આપે અને વૈરાગ્ય સમજાવે. એટલે પહેલી નિશી બોલીને દેરાસરમાં પ્રવેશ કરતા સંસારી વાતોનો ત્યાગ, આ એનો અર્થ છે. એટલે દેરાસરમાં આવ્યા પછી સંસારની ઘરની કોઈ વાત કરવાની નહીં. દેવડ દેવડ, વહેલા આવજો, મોડા આવજો, અહીં મળજો, તે મળજો, કઈ વાત નહીં કરવાની. સંસાર ભૂલીને જ આવીએ તો જ ભગવાનની સાથે એકાકાર થવાય. આપણે ઘણી વાર પેલી મિત્રો ભેગા થઈને ગોષ્ઠી કરે ને, શું કહે ને, ઉજાણી મિત્રાચારી, એ બધી અહીંયા જ ભેગી કરે. કારણ કે અહીંયા જ મળે બધા, બીજે બધા મળે નહીં. એટલે બધી વાતો અહીંયા, લેવડ દેવડે અહીંયા, બધી જાતનું માથાપોડે અહીંયા. આપણે વિતરાગને મળવા આવ્યા છીએ, વિતરાગતા મેળવવા આવ્યા છીએ. એટલે નિશીનો અર્થ આવો કરવાનો, પહેલી નિશી. પછી બીજી નિશી ક્યારે બોલાય? કે દેરાસરમાં કે ગભારામાં પેસીએ પરમાત્માની પાસે, ત્યારે બીજી નિશી બોલવાની. એનો તો દેરાસરની વાતનો પણ ત્યાગ. બીજી નિશીનો શું કરવાનો? દેરાસરની વાતનો પણ. એટલે કદાચ કોઈ કાજો કાઢ્યો હોય, ન કાઢ્યો હોય, કોઈ વસ્તુ ખોલી હોય, ના ખોલી હોય, પૂજારી વહેલો આવ્યો, મોડો આવ્યો હોય, કોઈની પણ દેરાસરની કઈ વાત હોય તો એકદમ ભગવાનની પાસે ગયા પછી એ વાતનો પણ ત્યાગ. કેમ કે એમાં મગજ હોય ત્યાં સુધી ભગવાનની પૂજામાં આપણું મગજ ચોટે નહીં. ભગવાનની પૂજા આખે કરતા જઈએ અને નજરને ધ્યાન બીજા વાતાવરણમાં હોય તો આપણી પૂજા બરાબર સફળ થાય નહીં. એટલે ભગવાનના દર્શન કે પૂજા કરતા જયારે ગભારામાં જાઓ ત્યારે બીજી નિશી બોલવાની. એનો અર્થ કે સંસારી બધી વાત, દેરાસરની બધી વાતોનો પણ ત્યાગ. સમજાય છે મારી વાત? દેરાસરની વાતનો ત્યાગ ને શું કરવાનું? પરમાત્માના ગુણોની સાથે આપણા આત્માને આપણે એકાકાર કરવાનો. હે પરમાત્મા, તમે જેમ સંસાર તર્યા, અનંત ગુણના ભંડાર બન્યા, તો મારો આત્મા પણ આવો અનંત ગુણોનો ભંડાર બને, ગુણો ઉપરના આવરણ તોડે, હું પણ તમારી જેમ વિતરાગ બનું, એવું મને સહાયક તમે થાવ. આવી સહાયતા એમની માંગવાની, એ નિમિત્ત કારણ છે. પણ સહાયતા લેવાનું કામ કોને કરવાનું? આપણે જ કરવાનું. કોઈ બી જગ્યાએ તમે જોજો, આપણે એક ગામથી બીજે ગામ જતા રસ્તો ભૂલીએ તો બાજુમાં પેલું ગેસનું સ્ટેશન પૂછીએ ને ભાઈ, એને શું કહો? એને પૂછો બરોબર. હવે એ બધું માર્ગ તમને બતાવે, અહીંથી આટલા જઈને જમણા જજો, ડાબા જે કંઈ બહુ લાંબુ બતાવી યાદ ના લખી લઈએ.
બરોબર,
તમારો દાખલો છે આ, ખરું નહીં? બહુ યાદ ના લખી લઈએ કદાચ, પણ એ બધું બોલે એ લખ્યા પછી એને તો થેન્ક યુ જ કહેવાનું, આભાર. ગાડી ચલાવવાની કોને? આપણે. એને કીધું એ પ્રમાણે, હા કે ના? એને કહ્યું તું મારી ગાડી ચલાવી આપે, મને ગામ પહોંચાડી આપજે, પહોંચાડી આપે. તો કેવું સમજીએ છીએ એમ અહીંયા જોડો કે ભગવાન માર્ગદર્શક છે, આપણને પોતાને આપણી ગાડી ચલાવી આપનારા નથી. એમને બતાવ્યા પ્રમાણે ગાડી ચલાવવાનું કામ તો આપણે જ કરવાનું, માત્ર એમને માર્ગ બતાવ્યો એટલે આપણા ઉપર એમને ઉપકાર કર્યો છે, એટલે આપણે એમને આટલું વંદન કરીએ છીએ. ભગવાન મારી અંધાણી આ એક જાતના ભૂમિયા છે અને માર્ગદર્શક છે, એટલે એમનો આભાર માનીને આ ચૈતન્ય કરવામાં આવે છે. પછી એ ચૈતન્ય કરતા કરતા એમાં કેવળ ભગવાને આપણને આવો રસ્તો બતાવ્યો એ ઉપકાર અર્થે એમના ગુણો ગાઈએ અને આપણા આત્માની આ સુધી થયેલી ભૂલોનો આપણે એકરાર કરીએ. બે જ વાત હોય, ભગવાનના ગુણો હોય બોલો ભાઈ, અને આપણા દોષો હોય. હે પ્રભુ, મેં તારું આ ન માન્યું, મેં તમારું આ ન માન્યું, આ રીતે હું આવી ધીએ ચાલ્યો એટલે હું સંસારમાં રખડ્યો. ભગવાનની પાસે સ્તવનું બોલો તો પણ આવા બોલવાના જેમાં આપણા દોષો ગવાતા હોય અને ભગવાનના ગુણો ગવાતા હોય. ગુણો ગાવાથી એમના ઉપર આપણો અહોભાવ વધે અને દોષો બોલવાથી આપણા દોષો ઘટાડવાનું આપણને મન થાય અને આપણા આત્માને નિર્મળ કરવાનું આપણને પરિણામ થાય. આ રીતે પરમાત્માના આ ચૈતન્યમાં ત્રણ નિશ્ચય, એમાં બે સમજાય છે. એક દેરાસરમાં પેસતા, બીજી ગભારામાં જતા. ગભારામાં ગયા પછી બીજી નિશ્ચય બોલીને ગયા એટલે દેરાસરની વાતમાં માથાપૂરી નહીં કરવાની, કઈ માથું નહીં મારવાનું. કોઈએ ભૂલ કરી હોય તો દેરાસર બહાર નીકળ્યા પછી સૂચના કરવાની, કારણ કે એમાં ધ્યાન હોય તો પૂજામાં આપણું ધ્યાન રહે નહીં, એટલે મહાપુરુષોએ ના પાડી. હવે બીજી નિશ્ચય કહીને ભગવાન પાસે ગયા, ભગવાનની વિધિસર પૂજા કરી, પાછા બહાર આવ્યા. બહાર આવ્યા પછી ધૂપ દીપ આદિ કરી અને જયારે ચૈત્ય વંદન કરવા બેસીએ ત્યારે ત્રીજી નિશ્ચય કહેવાની. એ ત્રીજી નિશ્ચયનો અર્થ એ છે કે હવે દ્રવ્ય પૂજાનો પણ ત્યાગ, સત્યાગ ભાવ પૂજામાં જોડાવાનું, ભગવાનના ગુણો ગાવામાં જોડાવાનું. કેમ કે સ્તવન બોલીએ, ચૈત્યવંદન બોલીએ, એમાં બધા પરમાત્માના ગુણો આવે. નમુથુણમ અરિયંતાણમ ભગવંતાણમ, હે અરિ ભગવંતને મારા નમસ્કાર હો, ચિન્નાણમ ધાર્યાણમ બુદ્ધાણમ, આવે બધા ગુણો. એ ગુણોમાં આપણા આત્માને એકાકાર કરવાનો દ્રવ્ય પૂજા છોડી દીધી. હોય ઘણા લોકો ચૈત્યવંદને કરતા જાય અને બેગા બેડા સાથીઓ ઘૂંટતા જાય, ઉપર નીચે કરતા જાય, ખાલી ફળ ઉપરથી નીચે નીચે ઉપર, નૈવેદ્ય ઉપરથી નીચે ગોઠવતા જાય. આ દ્રવ્ય પૂજા કરવાની એ વખતે નથી. આપણો આત્મા સ્તવનમાં ભક્તિમાં પરમાત્માના ગુણો ગાવામાં લયલીન બને, એકાકાર બને, એટલા માટે દ્રવ્ય પૂજાનો ત્યાગ. આ ત્રીજી નિશ્ચિ ત્યાં જશે. પહેલી નિશ્ચિ દેરાસરમાં પેસ્ટન, સંસારી વાતનો ત્યાગ. બીજી નિશી ગભારામાં પેસતા, દેરાસરની વાતનો ત્યાગ. ત્રીજી નિશી ચૈતન્ય કરતી વખતે દ્રવ્ય પૂજાની વિધિનો પણ ત્યાગ. આ રીતે ત્રણ નિશી આવી, એવા ત્રણ પ્રણામ આવે. ભગવાનને આપણી શરીર જો કામ આપતું હોય તો પાંચે અંગ નીચે નમે એવી રીતે પ્રણામ કરવાનો. બે પગ એટલે ઢીંચણ, બે હાથ અને માથું, આ પાંચ અંગ ભૂમિને અડે એને પંચાંગ પ્રણામ કહેવાય. એ જે પરમાત્માને વંદના કરવાની, અને શરીરની કોઈ તકલીફ હોય તો આપણે એકાદું અંગ ઓછું વધતું નમે તો એને અર્ધાંગ પ્રણામ કહેવાય, અર્ધું અંગ નમે. આવા પ્રણામ ત્રણ વખત કરવાના. કેમ કે ભગવાને આપણને ત્રણ ગુણો ફરમાયા છે આત્માના આપવાનું, એટલે ત્રણ વખત પ્રણામ. જ્ઞાન દર્શન સાહિત્ય, આ ત્રણેય આત્માના ગુણો છે. ગુણો અંદર છે જ, અનંત ગુણોનો ભંડાર આપણો આત્મા છે, એના ઉપર કર્મના આવરણો દાબેલા છે, એટલે ગુણો ઢંકાયેલા છે. ગુણો ક્યાંયથી? બહારથી આવતા નથી, બહારથી મેળવવાના નથી. બહારના કારણો હોય તો એ નિમિત્ત ખરા, પણ એના ગુણો આપણામાં આવતા નથી. ગુણ તો છેવટે આપણે આટલા જ ઉઘાડો. આપણે તમને એક દાખલો આપું કે આપણે સ્કૂલમાં ભણીએ, સ્કૂલનું બરોબર ને સાહેબ, એમાં ભણાવનાર માસ્તર સાહેબ બહુ સારા હોય, અનુભવી હોય, સમજાવવાની શક્તિ સારી હોય, તો આપણને એની પાસે વધારે સારું જાણવા મળે, બરોબર. હવે ગુરુજી ખોજ શિષ્યોને ભણાવે, પચ્ચાને દર પચ્ચાને. હવે ગુરુજીનું પોતાનું જ્ઞાન ગુરુજીના હૃદયમાંથી નીકળી જો શિષ્યોમાં જતું હોય, તો જેટલું ગુરુજી વધારે ભણાવે એટલા ગુરુજી વધારે મૂર્ખા બને. હજી સમજાવો નહીં મારી વાતમાં. એમનું જ્ઞાન બોલો એમના અહિયામાંથી નીકળીને શિષ્યોના હૃદયમાં જતું હોય, તો હોનાર હૃદયમાં એમનું જ્ઞાન ગયું, એટલું જ્ઞાન એમનું ઓછું થયું, તો જેમ જેમ માસ્ટર સાહેબ ભણાવે એમ વધારે ઠોઠ બનતા જાય. આવું બને તો એનો અર્થ એ થયો કે ભણાવનારનું જ્ઞાન આપણા અહીંયા નથી આવતું. બોલો જરા, એનો અર્થ એ થયો ને. પણ શું થાય ત્યારે ભણાવનાર જેટલું સારું બોલે એ નિમિત્ત પામીને આપણું ઢંકાયેલું જ્ઞાન ઉઘડે છે. થઈ બોલો, આપણું એ માસ્ટર સાહેબનું પાકું થાય અને આપણું ઢંકાયેલું ખુલ્લું થાય. પણ જ્ઞાન ઉઘડે કોનું? તો ગમે એટલું ગુરુજી એ ભણાવ્યું હોય તો ગુરુજીનું જ્ઞાન આપણા અહીંયામાં ક્યારેય આવતું નથી. આપણું જ્ઞાન ઉઘાડવામાં ગુરુજી નિમિત્ત છે, એટલે ગુરુજીનો ઘણો ઉપકાર છે. પહેલું પણ જ્ઞાન બધે કોનું? તો એમાં અહીંયા પણ આ છે, ચૈતન્ય કરતી વખતે પરમાત્મા નિમિત્ત કારણ છે, પણ પરમાત્માને પામીને પેલો વિતરાગ કોને બનાવવાનો? આપણા આત્માને. વૈરાગી પણ કોને બનાવવાનો? આપણા આત્માને. સંસારનો રાગ આપણે ઘટાડવાનો અને આપણા આત્માને આપણે ચોખ્ખો કરવાનો. ભગવાન તો ચોખ્ખા છે. આ તો આપણે જે અંગલૂષણ કે સ્નાનાભિષેક કરીએ એ તો શું છે, ગઈકાલનું કોઈ કેસર ઉપવાસી અંદર પડ્યું હોય કે પરમાત્માને મજબૂત જીવાત ફરતી હોય તો મરી ના જાય, જયના માટે છે. અને દેવોએ ભગવાન જયારે જન્મ્યા ત્યારે ભગવાનની ભક્તિ કરવા દેવો મેરુ પર્વત ઉપર પરમાત્માને લઈ ગયા. ભગવાનનો જન્મ કાયમ અર્ધરાત્રિએ જ થાય, એટલે આપણા આજના ટાઈમ પ્રમાણે ગણીએ 12 વાગે થાય, તો 12 થી 3 એ પહેલા 3 કલાક છે જે એને જૈન શાસ્ત્રોમાં પહેલો પ્રહર કહેવાય, 3 કલાકનો પ્રહર. એમાં દેવીઓ પહેલી આવે, 56 કુમારી કહો, એ આવીને શરીરની શુદ્ધિનું કામ પહેલું કરે, માતાના શરીરની શુદ્ધિનું કામ, બાળકના શરીર શુદ્ધિના કામ. સમજાવું, સ્નાત્ર પૂજા ભણાવીએ તેમાં આ બધી વિધિ આવે છે. 56 કુમારી કહો, એ આવીને શરીર શુદ્ધિ કરે અને શરીરને રૂમ ચોખ્ખો કરે પછીના 3 કલાકમાં, એટલે સવારના 3 થી 6માં દેવો આવે. એ દેવો માતાને અવસ્વાપિની નામની નિદ્રા આપે. અવસ્વાપિની એટલે શું? ઉઠે નહીં. એવી દેવો ઊંઘ આપી દે કે ખબર ના પડે બાળકનું શું થયું. ખ્યાલ આવ્યો? નહીં તો આજનું જન્મેલું બાળકોને કોઈ ઉપાડી જાય તો માતા કલ્પાન કરે અને માતાનું આયુષ્ય પૂરું થઈ જાય, અચાનક મૃત્યુ બી દે, આઘાત લાગે. એ ન બને એટલે દેવો એમને નિદ્રા આપે અવસ્વાપીની, અને એના હિસાબે માતાને ઊંઘ એવી ચડે ખબર ના આપણે શું થયું. ફરી દેવો ભગવાનને ઉઠાવે ને ભગવાનને લઈ જાય ક્યાં? મેરુ પર્વત ઉપર. અને એ વખતે ઇન્દ્ર મહારાજા બધાને ઓર્ડર ફરમાવે, બધા દેવો ભેગા થાય અને પરમાત્માનો અભિષેક કરે મેરુ પર્વત ઉપર. દેવલું દેવોના બધા ઇન્દ્રો ભેગા થઈ અને સવારના છ વાગતા પહેલા એટલે બીજો પ્રહર પૂરો થાય પહેલા એ દેવો બાજા ભગવાનને લાવી માતાની ગોદમાં મૂકી દે અને પછી માતાની નિદ્રા ખેંચી લે. મારી વાત સમજાવી? એ માતાને બી બહુ અફસોસ થવાનો પ્રસંગ ના આવે. પોતાનું બાળક આજે જન્મ આપ્યો હોય અને આજુબાજુમાં ના હોય તો અનર્થ બની જાય. આ રીતનો સ્નાતાભિષેક દેવો કરે એનું આપણે અનુકરણ કરીએ છીએ કે પરમાત્મા દેવોએ તમને જે મેરુ પરદુ પર લઈ જઈને સ્નાન કરાયું એમ અમે મેરુ પરદુ પર તો જઈ શકતા નથી, પણ અમે અહીંયા રહ્યા છતાં જાણે મેરુ પર છીએ એમ સમજીને તમારી ભક્તિ કરીએ છીએ. વાત મારી સમજાઈ ગઈ? આ એનું અનુકરણ. આ રીતે બે પ્રહર બાકી હોય એમાં પહેલા દેવીઓનું કામ પછી દેવોનું કામ અને પછી સવાર પડે ત્યારે રાજા રાજકુટુંબમાં જે દાસી હોય એ રાજાને વધામણી આપે કે ભાઈ શીતલા માતાને જ્યાં મહાવીર પ્રભુનો જન્મ થયો છે. ખરાયો? ત્યારે રાજાને તો પછી ખબર પડે, કારણ કે આટલું કામ પતી ગયું હોય ખબર ના હોય. આ રીતનો ભગવાનનું જે જીવન છે એના આપણા ઉપર ઘણા ઉપકારો છે એ ગાવા માટે આ ભગવાનની ભક્તિ રૂપે ચૈતન્ય છે. ચૈતન્યમાં જે સ્તવન બોલવામાં આવે વચ્ચે સ્તવનમાં ભગવાનના ગુણો જ હોય. ભગવાને સંસારમાં કેવો ઉપદેશ આપ્યો, લોકોને કેવી રીતે તાર્યા અને આપણે કેમ ડૂબ્યા નીકળતા નથી એનું બધું વર્ણન આવે. એની પછી જય વિરાય સૂત્ર બોલવામાં આવે. કયું સૂત્ર? એમાં પરમાત્માની પાસે કેટલીક વસ્તુની માગણી કરવામાં આવે. ભગવાન મને ભવો ભવ આ મળજો. તમે એમ કહેશો કે માગણી કેમ કરાય ભગવાનની પાસે, તો આમાં સંસારની માગણી નથી, સંસાર સુખની માગણી નથી, આત્માના ગુણોની માગણી છે. આત્માના અને ગુણો અંદર છે જ, માત્ર કર્મથી ઢંકાયેલા છે. એ કર્મ ખસે તો બહુ ઉઘરે. ખરાયો? એક સામાન્ય દાખલો આપું કે આપણે ચાલીને ક્યાં એક ગામથી બીજે ગામ જતા હોઈએ ભાઈ, અને લાખોના જેમાં નાણાં ભર્યા હોય, સોના ચાંદી દાગીના ભરેલા હોય એવી નાની આવડી પેટી હોય, પેટી માત્ર તાળું મારેલી ખુલ્લી નહીં, ખરાયો? પણ સોના ચાંદી કે પૈસા નહીં ભરેલી દાગી હોય પેટી હોય અને કોઈ ઝાડ નીચે પડી હોય આપણી નજર પડે અને આપણને પેટી મળે તો ખુલ્લી નથી, શું છે એની ખબર નથી, તો એ રાજી થઈએ કે નહીં? હાકો હા કે ના? અરે પેટીના સંતાડતા સંતાડતા ઘરે જઈએ, કોઈ જોઈ ના જાય, વળી જોવે તો પૂછ ગાળા શું છે પેટી મને મળી રસ્તા મળી ઉભર જાય એમ કે ખોલાવે. હવે બીજો ખોલાવીને જોઈએ આપણને ગમે નહીં એટલે શક્ય બને તમે શું કરીએ? સાચું બોલો, સંતાડીએ. અને સંતાડતા સંતાડે ક્યાં જઈએ? હજી શું છે એની કઈ ખબર નથી તો એ આનંદ આનંદનો પાર ના હોય. અને પછી સોનીને ઘરે બોલાવીએ, કોઈ ફાવ તોડનારને ઘરે બોલાવીએ, એને ત્યાં જઈએ કઈ નીકળે હાલો એ જોઈ જાય, કોણ મદદમારી કરે? કેટલું સમજાય છે? બરોબર? આ એક ગુણોની ભરેલી પેટી જ છે. આપણો આત્મા પણ ગુણોની ભરેલી પેટી જ છે. ફરક કાં છે એમાં? પેલામાં જેમ કાળું તોડાવીને બોલાવીએ, કાળું તોડાવીએ અને જેવી પેટી ખોલીએ અને અંદરનો માલ જોઈએ એટલે આપણે રાજી રાજી થઈ જઈએ. એમ આ આત્મા અનંત ગુણોથી ભરેલો છે, માત્ર એના ઉપર કર્મોના આવરણો છે. આવરણો તોડવા માટે જ પરમાત્માને વચ્ચે જોડ્યા છે. હે પરમાત્મા, તમારી ભક્તિ કરતા કરતા મારા કર્મના આવરણો તૂટે અને મારા ગુણો ખુલે. મારે મારા ગુણો મેળવવાના છે. ધન સામગ્રી તો ભવો ભવમાં મેળવી પણ છે અને મૂકીને આવ્યા છીએ. આ ભવમાં ગમે તેટલી મેળવશું તો મૂકીને જવાનું છે. ભલે જીવીએ તો જરૂર પડે એટલે આપણે કમાઈએ એનો ના નથી, ક્યાંય કમાવાની ના નથી પાડી, પણ એની ખાતર પૂજાને વેચી મારવી, ભગવાનની પૂજા કરીને સંસારની માગણી કરવી, આ માર્ગ બરાબર નથી. આ સમજાય છે મારી? તો વિશ્રાંત પ્રભુનો ધર્મ આ ચૈતન્ય કરતા નવસ્તુની જે માગણી કરે છે, બધા આત્માના ગુણો છે. તમે જો જય વિરાય જગુરુ હો મમંતુ પ્રભાવો ભયવમ, પેલો ભવ નિવ્યો, પેલો ગુણ કયો કીધો? ભવ ઉપરનો નિર્વેગ, આ સંસાર ઉપરથી કંટાળો, ક્યારે હું નીકળું, ક્યારે આ સંસારના બંદીખાનામાંથી હું નીકળું, આવી એમાં માગણી છે. અને આપણે તો સમજતા નથી, એટલે સંસારને લીલોછમ રાખવા ભગવાનને જોડીએ છીએ. હે ભગવાન, તમારી પાસે એવી માગું છું, મારો સંસારમાં કોઈ તકલીફ ના પડજો, ધન ધાન્ય વધજો. હવે દેવ દેવી છે, આવી બધી દ્રષ્ટિ કાઢી નાખજો. આ ચૈત્યવંદન સમજાવવાનું કારણ જે કા છે, આપણી દ્રષ્ટિ સુધરે, આપણો નિશ્ચય સુધરે, હૈયાના ભાવ સુધરે. ભવ નિર્વેગ પહેલો ગુણ, ભવ નિર્વેગ. મગ્ગાનુસારી બીજો ગુણ, માર્ગાનુસારી પણ. બોલો, હે ભગવાન, તમે જે સંસાર કરવાનો માર્ગ બતાવ્યો છે, એ માર્ગે અનુસરવા પણ મારામાં આવવું જોઈએ. ક્યારે એવું મારું અહો ભાગ્ય પાકે કે હું આવા માર્ગે ચાલું, તો આ ભવે નહીં, બે ભવે, ચાર ભવે પણ મારો નિસ્તાર થાય. એટલે માર્ગાનુસારી પણ, ભવનિવ્યો મગ્ગાનુસારીઓ, ઈચ્છા ફલ સિદ્ધિ. તો ત્રીજો ગુણ કયો? ઈષ્ટ ફળની સિદ્ધિ. થોડું યાદ રાખજો, તમે યાદ નહીં રાખો તો મારું પાકું થશે, બી શું કહું તાર. આવજે ઈષ્ટ ફળ સિદ્ધિ. ઈષ્ટ ફળ મારા આત્માના ગુણો જે ઢંકાયેલા છે, એ જ મારે મેળવવા છે, એ ભવો ભવમાં સાથે આવનારા છે, એની મને સિદ્ધિ થજો. તમને દાખલો કહું, ભગવાન મહાવીર પ્રભુ રુજુવાલિકા નદીના કાંઠે કાઉસક ધ્યાનમાં હતા. દીક્ષા લીધા પછી હાડા 12 વર્ષ બાદ, અને ધર્મ ધ્યાન ધરતા ધરતા એમને કેળું નાન થયું. આવી વાત તમે સાંભળી હશે, બરોબર? તો રુજુવાલિકા નદીના કાંઠે ભગવાન કાઉસક ધ્યાનમાં હતા ત્યારે કેળું નાન પ્રગટ થયું. હવે બોલો, એ કેળું નાન કોને મોકલ્યું, ક્યાંથી આવ્યું? દેવોએ મોકલ્યું, નારકીએ મોકલ્યું, હા કે ના? કોઈ મનુષ્યએ મોકલ્યું? તો ક્યાંથી પ્રગટ થયું? પોતાનામાં. તો આ ગુણો પોતાનામાં જ છે, પોતાનામાંથી જ આપણે પ્રગટ કરવાના છે. આપણે જ આપણા આત્માને સુધારવાનો છે, અને આપણે આપણા આત્માને સમજાવવાનો છે. માત્ર એમાં ભગવાનને નિમિત્ત રૂપે જોડવાના છે. ભગવાન કરતા નથી, કરતા કોણ? આપણે જ. તો નિશ્ચયની અંદર ધ્યાનમાં રાખો, એમાં ભગવાન કારણરૂપ છે. પેન વગર કાગળ લખાતો નથી, બરોબર ભાઈ? હા કે ના? તો પેન કાગળ ઉપર મૂકી દઈએ તો પેન કાગળ લખી આપે? હમણાં જ બોલતા હતા ને, પેન વગર કાગળ લખાય નહીં, તો પેન કાગળ ઉપર મૂકી દઈએ લખી આપે. કેવું સમજાય છે? પેન સાધન છે, પણ કરતા એનો ઉપયોગ કરે તો જ લખાય. બોલો જરા, આવત નક્કી કરી નહીં? કેટલી પેન લખી શકે ખરી? તો એમાં ભગવાન પણ પેનની જેમ નિમિત્ત છે. કરતા કોણ છે? આપણે છીએ. આપણે આપણે પોતે આ ભગવાનને આપણા વૈરાગ્યમાં જોડીએ, આપણી વિચારતામાં જોડીએ, તો ભગવાનને પામીને આપણું કલ્યાણ થાય. પણ ભગવાનને ભરાઈ દઈએ અને આપણે ડાયા થઈને બેસી જઈએ એક બાજુ, તો આપણું કલ્યાણ થાય નહીં. ભગવાન એવા આવ ગાંડા નથી કે આવા ગમારને પણ સારે. મારી વાત સમજાય છે? આપણા કરતા એ હોશિયાર છે, વિતરાગ છે. કે જેને વિતરાગતાની ભૂખ લાગી હોય અને આત્માને સંસારથી પર બનાવવો હોય, એને જ હું નિમિત્ત બનું. એટલે વિતરાગ પ્રભુને આપણે વિતરાગ રૂપે ઓળખી અને આપણી વિતરાગતામાં એને જોડવાના. આપણા ભોગ ભૂમિમાં નહીં જોડવાના. સંસાર કેમ લીલો છમ રે, પાંચ ને સુખો કેમ મળે, મારો મળેલો સંસાર લીલોછમ કેમ રહે. આ કઈ દેવદેવીઓ નથી, સંસારિક દેવદેવીઓ હોય ને એ તમારી ઈચ્છાઓને પૂરી કરે. આ ઈચ્છાઓને પૂરી કરનારા દેવ નથી, ઈચ્છાઓને કાઢી નાખનારા દેવ છે. એટલે વિતરાગ પ્રભુને આપણે વિતરાગ થવા માટે જ પૂજવાના. કેટલાક ગુણો કીધા, મગાણો સારિયા ઈચ્છા પરિસ્થિતિ લોક વિરુદ્ધ જ ચાવ. આ બધું રોજ જયવિરાયમાં બધા બોલે છે એટલે સમજાવું છું. લોક વિરુદ્ધ નો ત્યાગ બોલો. લોક દ્રષ્ટિએ જે વિરુદ્ધ કહેવાતું હોય એનો મારા જીવનમાં ત્યાગ હતો. જેમ પારકો પૈસો ઉપાડવો, ચોરી કરવી, પરસ્તીનો વ્યવહાર કરવો, જૂઠું બોલવું, આ બધા લોકથી વિરુદ્ધ આચરણ કહેવાય. જેનાથી આપણા ઉપર ફોજદારી ગુનો લાગુ પડે, અર્થાત આપણે કલંકિત થઈએ, આવું બધું અશુદ્ધ આચરણ એ પ્રભુ મારા જીવનમાં ન હોજો. આપણે ભગવાનની પાસે આવી માગણી કરી, લોક વિરુદ્ધ ચાવ. પછી ગુરુજન પુવા, ગુરુજન જે ઉપકારી માણસો, જે એના પ્રત્યે મને પૂજ્ય ભાવ હોજો. એક તો સાધુ સાધી રે જેને સંસાર તજ્યો છે, વૈરાગી બન્યા છે, પોતાના આત્માને વિતરાગ બનાવવાની કોશિશ કરે છે એવા મહાત્મા પુરુષો, અને બીજા આપણા મા બાપ વડીલો કે જેને આપણને સંસ્કાર આપ્યા, જેને આપણને જીવન દોરી આપી, એવા વડીલોનો આપણા ઉપર ઉપકાર છે, એના પ્રત્યે મને પૂજ્ય ભાવ કાયમ હોજો. આ ગુણ માગવા જેવો ખરો કે નહીં? આવા આવા ગુણોની માગણી કરી છે. જેના ઉપર પૂજ્ય ભાવ અને ઉપકારી ભાવ છે એના સામે કેમ બોલાય, એનું અપમાન કેમ કરાય, એનો તિરસ્કાર કેમ કરાય? ગુરુજન પુવા. પછી પરસ્વકર્ણમ, પરોપકાર કરવા પણ, મારી શક્તિ પ્રમાણે પણ હું બીજાનો ઉપકાર કરું, બીજાનો ઉપકાર કરું. જેમ મારો કોઈ ઉપકાર કરે મને ગમે છે, તો એ મારી શક્તિ હોય થોડી તો મારાથી નાનાનો મારે ઉપકાર કરવો જોઈએ. આપણાથી જે હીન શક્તિવાળા એનો શક્ય બને એટલો ઉપકાર કરવાની મારામાં તાકાત હોજો. આવી ભગવાનની પાસે માગણી કરી છે. પરસ્તકર્ણમ લોક વિરુદ્ધાઓ ગુરુજન પુવા પરસ્તકર્ણમ સુવ ગુરુ જોગો, ઉત્તમ ગુરુનો યોગ હોજો. મને સાચા માર્ગે ચડાવે, સાચો ચડવાનો રસ્તો બતાવે એવા ગુરુનો ભવ ભવ યોગ હોજો. આવી આવી વસ્તુની માગણી કરવામાં આવી છે. કોઈ સંસારની જ માગણી કરવામાં બોલો આવી નથી. સુવો ગુરુ જોગો, એને બી સબ્વયણ સેવના. હે પરમાત્મા, તમારા વચનો, તમારા શાસ્ત્રો મને અનંત પુણ્ય એ મળ્યા છે, તો એને આચરવાનો, એમાં એકાકાર થવાનો લાભ મને મળજો. મને એમાં ઓતપ્રોત પ્રીતિ થજો, જેથી હું એ માર્ગે આગળ વધું. તમે માર્ગ બતાવ્યો પણ હું જો એમાં રચ્યો પચ્યો ના રહું અને બીજી વાતોમાં રચ્યો પચ્યો રહું તો આ સંસાર કરવાનો મારો નંબર ક્યારે લાગે? એ હું એમાં રચ્યો પચ્યો રહું, એમાં ઓતપ્રોત બનવું, એમાં લયલીન બનવું, તમારા વચનોને અમૃત જેવા માની અને સ્વીકાર, આવું મારા જીવનમાં હોજો. સભ્યન સેવણા. આ બધું ક્યાં સુધી? આ ભવમ અખંડા, જ્યાં સુધી સંસારમાં હું હોઉં, મોક્ષે ન જાઉં ત્યાં સુધી ભવો ભવ આવા ગુણો મને મળજો. આ ભગવાનની પાસે આવા ગુણો માગવામાં આવ્યા છે. એમાં જય વ્યાય સૂત્રમાં આ ચૈત્યવંદન અર્થ આ છે કે ભગવાનની પાસે ચૈત્યવંદન કરતા કરતા એક ભગવાનનો ઉપકાર છે એટલે ગુણો ગાવા, પોતાના દોષો કહેવા, દોષોને કાઢી અને આપણા આત્માને નિર્મળ કરવાના વિચારો એમાં રજૂ કરવા અને એમાં દ્રઢ થવું. આ રીતે જય વિરાય સૂત્રનું બીજું નામ પ્રાર્થના સૂત્ર. શું નામ?
પ્રાર્થના સૂત્ર.
ભગવાનની પાસે વસ્તુની પ્રાર્થના. પણ કોઈ ધન માગ્યું હોય કે પુત્ર માગ્યો હોય કે યૌવન માગ્યું, એવું નથી. ગુણો જ માગ્યા છે અને ગુણો અંદર છે, માત્ર એ ગુણોને આપણે ઉઘાડવાના છે અને આત્માને ગુણિયલ કરવાનો છે. જ્યારે જીવ મુખે જાય છેલ્લા ભાવમાં, ત્યારે રાજાના ત્યાં જન્મેલા રાજકુમારો મહાવીર સ્વામી સીધા રાજાને ત્યાં જન્મ્યા હતા ને, એમાં તો આખો રાજા સાહેબ ખરું નહીં, છતાં એક પૈસો ભેગો નથી લઈ ગયા. એટલે ધન ભેગું નથી આવતું, પણ મેળવેલું કેવળ જ્ઞાન ભેગું ગયું. બોલો જરા, ખરું કે નહીં? એટલે ગુણો એવી વસ્તુ છે કે જો જીવ મેળવે તો અનંત કાળ સાથે રહે. કેટલો કાળ? અનંત કાળ. અને ધન એક બહુમાય સાથે રહે કે ના રહે, એક દસકો સુખી હોય બીજા દસકે ધંધા આવડા પડે એ જીવ દુઃખી થાય, એ ભાવમાં હાથે ના રે બીજા ભાવમાં આવવાની કામ વાત નહીં. હા, સમજાય છે? મહાપુરુષો ગુણો ને ધન કે છે, એનું કારણ આ કે ગુણો હશે તો તમે સંસાર તરશો. ગુણો સંસાર તારનારા છે. આત્માનું સાચું ધન એ છે. આ જે કૈસો છે એ સંસાર જીવન સંસારી જીવન જીવવા માટેનું સાધન છે, આપણું નથી. એક દાખલો આપું, મને અહીંની ખબર નથી, હું ઇન્ડિયાન દાખલો આપું છું. અમદાવાદથી મુંબઈ જવું હોય, બોલો સાહેબ, તો આપણે ટ્રેનમાં જઈએ, સામાન્ય પૈસાની જરા પૈસાવાળા હોઈએ તો ફર્સ્ટ ક્લાસની ટિકિટ કરાવીએ, બોલો, અને નાનાથીને સુઈ જઈએ, આરામવાળી સીટ લઈએ પૈસાના જોડે, બરોબર, સારી સીટ, સારો ડબ્બો, ઊંઘવાની સગવડતા, અને પેલા ટ્રેનના માણસો સેવા કરતા હોય, સાહેબ શું જોઈએ શું જોઈએ પૂછતા હોય, છતાં બોલો મુંબઈ આવે ત્યારે દેવા દે ખરા? છોડવું પડે, ના છોડી મારી બાકા રે. આટલી સગવડતા આપનારા પણ એ મારા નથી, બોલો જા, ટિકિટ ખર્ચી એટલે પૈસા છે તો સેવા કરે. એવી રીતે આ સંસારમાં મળેલી જે કઈ સામગ્રી છે, પરિવાર છે, પૈસો છે, ઘર છે, જીવો ત્યાં સુધી સામ તમને સહાય કરે. જયારે આપણું આયુષ પૂરું થયું તો એ જ આપણને બહાર કાઢે, સંસારમાં કોણ લઈ જાય? બોલો જાય, કુટુંબી લઈ જાય ને. એટલે ગાડીના ડબ્બા જેવો આ સંસાર છે એમ જ્ઞાની કે છે, મારે ભલે ભોગવો બેસો ઊંઘો પણ મારું છે એમ ના માનો. પેલો ડબ્બામાં ક્યાંય ચિરાટ હોય કે કચરો હોય તો પેલા ટ્રેનવાળાને બોલાવીએ સાફ સૂફ કરવા, પણ આપણે હાથે ના કરીએ, કેમ કે આપણું નથી. વાત સમજાય છે મારી? એમ આ સંસારની કોઈ પણ સામગ્રી આપણી નથી, એક ભાવ પૂરતી છે અને ભાવ સારે ત્યાં રહેવાની છે. પછી એમાંની એક સામગ્રી સાથે નથી આવવાની, ગુણો સાથે આવવાના. શું આવવાના છે? એટલે મહાપુરુષો આ માનવ જીવનની વધારે કિંમત જો આંકતા હોય તો એ ગુણો આપનારો છે એટલે આંકે છે. એટલે આ ચૈત્યવંદન જે પરમાત્માની સામે કરીએ એ એમણે આવી આપણી દ્રષ્ટિ ઉઘાડી છે, આપણે સમજણ આપી છે, આપણે જ્ઞાની બનાવ્યા છે કે કઈ સમજો, પશુના ભાવમાં કોઈ આવી સમજણ આપવાનું નથી અને પશુને આવી સમજણ આવવાની પણ નથી. એકિંડીના ભાવ, વિકલિંડીના ભાવ બધામાં જડતા છે. એક સમજણ હોય તો માનવના ભાવમાં છે, એમાં જ્ઞાનીનો યોગ મળ્યો છે, સર્વજ્ઞ ભગવાનનું શાસન મળ્યું છે, તો એમના શાસનને કંઈક ભણો, સમજો અને જીવનમાં ઉતારો. આ માટે આપણને આ ચૈત્યવંદનની વિધિ છે. પણ ઘણી વાર આપણે સમજણ ના હોય એટલે કરીએ ચૈત્યવંદન અને એના દ્વારા જાણે ભગવાન ખુશ થઈ જાય, રીઝી જાય અને આપણા મનના વિચારો પ્રમાણે ભગવાન આપણું કામ કરી આપે. ભગવાનને પણ આપણા નોકર બનાવવાની વાત કરો, કેમ ચાલે? ચાલે? હે ભગવાન, તું મને આપ, તું મને આપ. હવે ક્યારેય ભગવાન પાસે કોઈ વસ્તુ માગવાની નહીં, અને માગવી જ હોય તો ગુણો માગવાના, બોલો જરા, માગવી જ હોય તો હવે તો ગુણો પ્રગટ કરવાના છે અને આપણે જ મહેનત કરવાની છે. આ તો એક આલંબન છે, કરતા પોતાનો આત્મા છે, આલંબન કરતાને કાયમ આધીન હોય છે. અને હમણાં તમને દાખલો આપ્યો, ચપ્પુથી સાખે સમારાય અને સમારતા ના આવડે તો હાથે કાપી નાખે. એટલે કરતાએ ક્યાં ઉપયોગ કરવો, કેમ ઉપયોગ કરવો, એ કરતાએ જોવાનું. એમાં પ્રતિમાને જો બરાબર પૂજતા ના આવડે અને ભગવાનની પાસે સંસારના ભાવો માગીએ તો આપણે વધારે સંસારમાં ડૂબીએ. ઉલટા કરીએ ભગવાનની પૂજા, જેનાથી સંસાર તરવો જોઈએ, એનાથી સંસાર વધારે આપણે ડૂબીએ. તો સંસારમાં ડૂબવું છે કે તરવું છે? બોલો, ખરા બોલવાની છૂટ છે? બોલો, ક્યાં જાઓ? હા, તરવું છે. તરવું હોય તો ભગવાનને આપણે તરીએ એ રીતે જોડવાના, એમ મારું કહેવું છે. સમજાય છે? કોઈ બી જગ્યાએ તમે જોજો, જેટલા જેટલા આલંબનો છે એ આલંબનો વગર કામ થતું નથી, પણ આલંબન કોઈનું કામ કરી આપતું નથી. કરતાએ આલંબનને જોડવું પડે છે. તો કરતાએ ખરું કે નહીં? હાગે ના? તો ભાઈ આ એ પરમાત્મા આપણું આલંબન છે. ભગવાન પોતે તારનારા નથી, તારવાનો ઉપદેશ આપનારા છે. એ ઉપદેશના માર્ગે તમે ચાલો, તરશો. હાથ પકડીને તારનારા નથી. હાથ પકડીને તારનારા હોત તો ભગવાન ગૌતમ સ્વામીને મળ્યા અને ગોશાળાને મળ્યા, બેને મહાવીર સ્વામી મળ્યા હતા ને. તો ગૌતમ સ્વામી તર્યા ને ગોશાળો ના થયો, કેમ? આમ એના માર્ગે ના ચાલ્યો. તેનો અર્થ એ છે કે એમના માર્ગે ચાલે એને ભગવાન તારે છે. પછી આપણે મન ફાવે એમ ચાલવું હોય અને ભગવાને કેવું તું તાર, તો તારે? એવા હાવ મૂર્ખા નથી પાછા. આમ કહીએ સર્વજ્ઞ અને પછી એમને મૂર્ખાની લાઈનમાં ખપાઈ દઈએ, કેમ ચાલે? એટલે વિતરાગને વિતરાગપણે ઓળખી આપણા કલ્યાણમાં જોડીએ, એમને પામીને આપણે વિતરાગ બનીએ. આ માટે આ ચૈત્ય વંદનની વિધિ છે. મેં તમને ત્રણ નિશ્ચિત સમજાવી, બરોબર છે? એ ત્રણ પ્રણામ છે, ત્રણ પ્રદક્ષિણા છે. ભગવાનને ફરતા ત્રણ પ્રદક્ષિણા જે આપવામાં આવે છે એની પાછળ આ જ કારણ. પરમાત્મા મને ભવો ભવમાં આપનું જ્ઞાન મળજો, ભવો ભવમાં આપનું દર્શન મળજો, ભવો ભવમાં આપનું ચારિત્ર મળજો. ત્રણ પ્રદક્ષિણા ત્રણ ગુણના કારણે છે. જ્ઞાન, દર્શન એ મળે એટલા માટે ભગવાનને ત્રણ પ્રદક્ષિણા આપવામાં આવે છે. જયારે જયારે ભગવાન કેવળાન પામ્યા છે ત્યારે ગણધર ભગવંતો ભગવાનને પ્રદક્ષિણા આપે ગોળ ગોળ અને પછી હાથ જોડીને પ્રશ્ન કરે, ભયવમ કિમ સત્તમ, હે ભગવાન તત્વ શું, અમને તત્વ સમજાવો. ત્યારે ભગવાન પહેલા પ્રશ્ન ભક્તિની ફરી પ્રશ્ન કરે ત્યારે ભગવાન કે ઉપનેયવા, બોલો. બીજી પ્રશ્ન પૂરી કરીને પૂછે ત્યારે ભગવાન કે વિગમેયવા, અને ત્રીજી પ્રશ્ન પૂરી કરે ત્યારે ભગવાન બોલે ધુવેયવા. ત્રણ શબ્દો, ઉપનેયવા, વિગમેયવા અને ધુવેયવા. હવે આ પદ તો ત્રણ જ બોલે ભગવાન, પણ બોલનારાનું અને સાંભળનારાનું બેનું એવું અથાગ પુણ્ય, ઊંચો આત્મા એના કારણે એ સાંભળનારાને એટલું અથાગ જ્ઞાન પ્રાપ્ત થાય કે આ જગતના બધા જ પદાર્થો નવા પર્યાય રૂપે ઉત્પન્ન થનારા છે, ઉપને એવા જૂના પર્યાય રૂપે નાશ પામનારા છે, વિઘ્ને એવા અને પદાર્થ રૂપે ધ્રુવ રહેનારા છે. જેમાં એક સાપડો છે, જુઓ, પેલા સામાન્ય લાકડું હતું અને છોલી છોલીને વ્યવસ્થિત કરીને સાપડો બનાવ્યો, એ સાપડા રૂપે એની ઉત્પત્તિ થઈ, બોલો, અને લાકડા ઠૂઠા રૂપે નાશ થયો અને પદાર્થ રૂપે ધ્રુવ રહ્યો. આપણે પણ જ્યાંથી મરીને અહીં આવ્યા, ધારો કે આપણે દેવલોકમાંથી અહીં આવ્યા, કલ્પના, હલકો ભાવ નથી કીધો, હું તો હોઉં. દેવલોકમાંથી મૃત્યુ પામે એટલે ચેવ્યા અને માનવ પણ ઉત્પન્ન થયા, અને બંને ભાવમાં તો જીવ રૂપે ધ્રુવ ગયા. માનવ ભાવમાં જ બાળકપણે હતા, એમાંથી આપણે યુવાન થયા, એટલે બાળકપણે વ્યય થયો, યુવાનપણે ઉત્પત્તિ થઈ, અને જે નામે જે થામે છીએ એ રૂપે ધ્રુવ રહ્યા. ખરું નહી? જગતનો એક પદાર્થ એવો નથી કે જેમાં ઉત્પાદ, વ્યય અને ધ્રુવ ત્રણ તત્વ ન ઘટતા હોય. એટલે ભગવાને રંગધર્મને ત્રિપદી આપી અને ત્રિપદી થી એમને જગતનું આખું સ્વરૂપ સમજાણું દેખાયું. પોતાને સમજાયું એ સ્વરૂપ પોતે ભૂલી ન જાય એટલા માટે, અને પાછલી પ્રજાને કામ આવે એટલા માટે એમને લખી નાખ્યું. એ લખ્યા એને આગમ કહેવાયા. શું કહેવાયા? એને જ આગમ. ગણધર ભગવંતોએ ભગવાનની વાણી પામ્યા પછી એમને જે બોધ થયો એને શાસ્ત્રરૂપે ગૂંથી નાખ્યું. એટલે આગમ છે. જે આપણે થોડી ઘણી એમની વાણી શાસ્ત્રોમાં જાણવા મળે છે, ક્યાંય આંચ ના આવે, ક્યાંય પરસ્પર વિરોધ ના આવે એવી ભગવાનની આ વાણી છે ત્રિપદી વાળી. જગતના એક એક પદાર્થો ત્રણપદ વાળા છે. કોઈ બી આ એક ટેબલ છે તો જે લાકડામાંથી ઘડવામાં આવ્યું ટેબલ રૂપે એની ઉત્પત્તિ થઈ. લાકડા રૂપે હતું પેલા, ઠૂઠા રૂપે એનો વિનાશ થઈ ગયો. બરોબર? પદાર્થ લાકડું એ બી પદાર્થ, આ એ પદાર્થ ધ્રુવ રહ્યો. એમ આપણો આત્મા પણ આવો એક એક જીવ, એક એક અજીવ, બધા પદાર્થો ત્રિપદી વાળા છે. આવું જેને તત્વ સમજાયું એનો ઉપકાર કરવા માટે જ, એમનો ઉપકાર યાદ કરવા માટે જ આ ભક્તિ છે. કઈ ચૈત્યવંદની જયરાય થી આપણે ભગવાનની પાસે આઠ દસ વર્ષોની માગણી કરી, એની પછી આપણું ચૈત્યવંદનમાં વધારે સ્થિરતા આવે, એકાગ્રતા આવે, એટલે કૌશક કરવાનું આવે છે. શું આવે છે? કૌશક. પણ કૌશક નો અર્થ શું થાય? કાયાની ચેષ્ટાનો ત્યાગ. કાયાની એ નામ કૌશક. આમ શબ્દ કૌશક પ્રાકૃત છે, મૂળ સંસ્કૃત શબ્દ કાયો સર્ગ શબ્દ છે. કયો શબ્દ? કાયાનો ઉત્સર્ગ, કાયાનો ત્યાગ. હવે કાયાનો ગમે તો ત્યાગ કરીએ અને સ્થિર થઈ જઈએ તો એ સારું. કુદરતી પ્રક્રિયા એવી છે કે કાયા હલાવી પડે, જેમ છીક આવે, ઉધરસ આવે, બગાસુ આવે તો કાયા હલાવી પડે ને. અને આપણે પ્રતિજ્ઞા કરી બેસીએ કે હું કાયાની ચેષ્ટાનો ત્યાગ કરું છું, કૌશકમાં જોડાઉં છું, અને પછી છીક ઉધરસ બગાસુ આવે કાયા હલાવીએ તો આપણા કૌશકનો ભંગ કર્યો કહેવાય. એટલે આવી જે કુદરતી પ્રક્રિયાઓ છે જેને આપણે રોકી શકાય એમ, એની પેલા છૂટ લઈ લઈએ છીએ. જેમ ગુરુજીભાઈ બાધા લઈએ ને તો ગણેશ ભાઈ હાજે માજે છૂટ, બોલો હાજે છે માજે છૂટ, ગામ પર ગામ છૂટ. આપણે હોશિયારીથી બધી છૂટ લઈ લઈએ. અહીંયા એવું નથી કર્યું, પણ જે કુદરતી પ્રક્રિયા છે જેને આપણે રોકી શકીએ એમ નથી એવી છૂટ માગવામાં, એવી 9 અને 3 12 છૂટ માગવામાં. કેટલી? 12. આપણે ગુજરાતીમાં જેને છૂટ કહીએ એને શાસ્ત્રીય ભાષામાં આગાર કહેવાય. આગાર એટલે છૂટ. 12 છૂટ લેવામાં આવે છે. જો અન્નથ ઉષસ્યણમ, બોલો, ઊંચો શ્વાસ લઉં. આપણે કરી ફેફસા ફૂલે ના, એટલે થોડું એટલું કાયા તો હાલી ના, એ આપણે કઈ રોકી શકીએ એમ છીએ નહીં, એટલે છૂટ લીધી. ઊંચો શ્વાસ લઉં કે નીચો શ્વાસ મૂકું, બે મારે છૂટ. અન્નથ ઉષસ્યણમ નિષસ્યણમ, ખાંસી એણમ, ખાંસી આવે અને મારી કાયા હાલે તો છૂટ. છીએણમ, છીક આવે મારી કાયા ચાલે તો છૂટ. ખાંસી એણમ, છીએણમ, જંભાઈ એણમ, બગાસુ આવે ભગત આવે તો મોડું પોળું થાય ને, એટલે કાયા પેટી હાલી ને એની એ છોડ. પછી ઉડું એણ ઓરકાર આવે, કઈ ખાધું પીધું હોય અને પછી કાઉસુકમાં જોડાઈએ તો ઓરકાર આવે ના, એમાં પણ કાયા હાલે. વાયની પછી વાય નીચે કે ભાત છૂટ થાય, શરીર નીચેથી વાયુ નીકળે. પછી વાય નીચે કે ભમલીએ, ભમલી આવે ચક્કર આવે એટલે કાયા ચાલે. પિત્ત મૂછાય, કોઈ પિત્તની ઉછાળો થાય, મૂર્છા આવે. આવું બધું થાય જેને હું રોકી શકું એમ, એની એ પરમાત્મા હું છૂટ લઉં છું, એના સિવાય મારી કાયા હું નહીં લાવું. આ સિવાય નવ થયા ત્રણ બીજા, સુમેહિમ અંગ સંચાલિમ, સૂક્ષ્મ એવું અંગ ચાલ્યું હોય. જેમ ગમે એટલા સ્થિર થઈએ તો બોલો લોહીની ધમણ તો ઉપર નીચે ચાલે જ, અંદર નાડી ચાલે, જેને આપણે રોકી શકતા નથી એટલે એની છૂટ દીધી. સુમેહિમ અંગ સંચાલિમ, સુમેહિમ ચિઠ્ઠી સંચાલિમ, સૂક્ષ્મ એવી દ્રષ્ટિ ચાલી હોય. જેમ આપણે કૌશક કરીએ તો આપણી નજર હોય ભગવાન તરફ સામાન્ય, છતાં બોલો કોક દરવાજામાં પ્રવેશ કરે, કોઈ દરવાજાની બહાર નીકળે, કોઈ બાર ખોલે તો સેજે પણ આપણી નજર ભગવાન તરફથી ક્યાં ચાલી જાય, દરવાજા તરફ. એટલે આવી દ્રષ્ટિ કદાચ થોડી ફરી જાય તો એની હું છૂટ લઉં છું. સુમેમ જીઠી સંચાલે, સુમેમ અંગ સંચાલે, અને સૂક્ષ્મ એવું અંગ ચાલે. અંગ એટલે શરીરનો કોઈ ભાગ. જેમ ધારો કે આપણો પગની નીચે ખણ જઈને પગ સહેજ હાલ્યો તો આવી છૂટ લેવામાં આવી છે, બાકી જરાય બીજી છૂટ નથી. એવું માયે હિમ આગારે હિમ, આવી છૂટો લઈ અને હું કૌશક કરું છું. એટલે કૌશકમાં છીક ઉધરસ બગાસું આવું કંઈ આવે તો ચાલે, પણ હાથ પગ હલાવાય નહીં, પગ ઊંચા નીચા કરાય નહીં, જાય છે લાંબા પોળા કરાય નહીં. આપણે કાયાનો ત્યાગ કર્યો છે એ કૌશકમાં ધ્યાન રાખવાનું. આ જે બાર છૂટ ગણાય એને લઘુ આગાર કહેવાય. લઘુ એટલે નાના આગાર, જ્યાં તમે બેઠા છો ત્યાં આવો અપવાદ સેવવાનો નહીં. પણ બીજા આદિ શબ્દ છે, એવો માયે હિમ આગારે હિમ. આદિ એટલે વિગેરે, વિગેરી ચાર આગાર એવા મોટા છે કે તમે ચાલુ કહું શકે અહીંથી કદાચ ત્યાં જાઓ સ્થાનાંતર તો કૌશક ભાગે નહીં, એવી છૂટ છે. એ છૂટ કહું દુરુપયોગ નહીં કરવાનો. આ તો કૌશકમાં છૂટ બતાવે માસ્ટર સાહેબ એટલે સારું લાગે. સાહેબે કીધું તું આમ જવાય, એ હું તમને જવાય એટલે મને કીધો. શાસ્ત્રમાં આવી છૂટ છે, ક્યારે પ્રસંગ આવે એ જ્યાં કૌશકમાં ઉભા હોઈએ એ જ ઘરમાં આગ લાગે, આગ લાગેલા આપણે બળી જઈએ એમ હોઈએ તો એ ઘરમાંથી નીકળી ચાલુ કૌશકે બીજા ઘરમાં જઈએ તો આપણો કૌશક ભાગે નહીં. આ પહેલી છૂટ ત્યાં જશે. હવે બીજી છૂટ, જ્યાં કૌશકમાં ઉભા હોઈએ ત્યાં સાપ વિચ્છીનો ઉપદ્રવ થાય, સાપ નીકળે કે કોઈ મોટો વિચ્છી નીકળે જેના કારણે આપણા પ્રાણ સંકટમાં મુકાય તો આપણે ચાલુ કૌશકે એક ઘરમાંથી બીજા ઘરમાં જઈએ તો આપણો કૌશક ભાગે. આ બીજી છૂટ. ત્રીજી છૂટ, જ્યાં કૌશકમાં ઉભા છીએ ત્યાં કોઈ વાઘ સિંહ વરુ જંગલી પ્રાણીનો ઉપદ્રવ આવે, બોલો, અને એના કારણે આપણે એ સ્થાનમાંથી બીજા સ્થાને જવું પડે તો પણ આપણો કૌશક ભાગે નહીં. અને ચોથું કારણ, જ્યાં બેઠા છીએ કૌશકમાં ત્યાં પાણીનું પૂર આવે એના હિસાબે આપણે ત્રણેય જઈએ એમ હોઈએ એવો પ્રસંગ ઉભો થાય તો આપણો કૌશક ભાગે. આવા ચાર આદિ શબ્દ લખ્યો છે, એવું માયે હિમ આગાર હિમ. આવી છૂટ લઈને હું આ કૌશક કરું છું. એમાં જેટલી છૂટ લખી એ સિવાયની છૂટ નહીં વાપરવાની. આપણે ચાલુ કૌશકે બાજુવાળાની વાતો કરી મોડું ચાલુ કરી દીધું, પગ ચાલુ કરી દીધા, આગાબાજ હલાવવાના, કે કમર હલાવવાની ચાલુ કરી. આ બધું બરાબર નથી. એટલે કૌશક કરો, ધ્યાન રાખવાનું. એક તો 12 મહિનામાં કોક વધ કરીએ અને એમાં પછી બધી છૂટવાળું, જે કુદરતી હતું એની છૂટ એમાં આપવા માંગી. આ રીતનું મહાપુરુષોએ ચૈત્યબંધન ગોઠવ્યું છે. ભગવાનની આસાધના ન થાય. આનંદ ઉપકારી પરમાત્મા છે. કેવડાન પામ્યા પછી એમણે આપણને ધર્મનો ઉપદેશ આપ્યો છે. એનાથી આપણે ધર્મ પામ્યા છીએ અને આપણા આત્માને એનાથી તારવાનો છે. સુખી કરવાનો છે એમ નહીં, સુખી ને સંસારના સુખે સુખી નહીં કરવાનો, ગુણિયલ કરવાનો છે, ગુણો મેળવવાના છે. અને ગુણો આપનારા આ ભગવાન છે. તો બરાબર ભગવાનને ઓળખીએ અને ભગવાનને બરાબર સમજીએ. આ રીતે જૈન ધર્મ મહાપુરુષોએ ચૈત્યવંદનની વિધિ બતાવી છે. અને વધારે એમાં 10 આસાધનાનો એક ત્યાગ પણ આવે છે. 10 આસાધનાનો કે જ્યાં ભગવાન દેખાતા હોય ત્યાં જુગાર રમવો નહીં, મૈથુન સેવવું નહીં, ખાણી પીણી કરવી નહીં. આવી 10 વસ્તુનો ત્યાગ પણ આમાં આવે છે. કેમ કે આ બધા સંસારની ચેષ્ટાઓ ત્યાં કરીએ તો ભગવાન ઉપર જે અવોભાવ હોવો જોઈએ ના રે. જેમ સંસારમાં પણ તમે જોજો, માતા પિતા કે સાસુ સસરા દેખતા આપણે સંસારનું જીવન, સંસારી જીવન નથી જીવતા, કંઈક મર્યાદા રાખીએ છીએ. બરોબર નહીં? સંસારમાં પતિ પત્ની હોય ગમે તે હોય, પણ વડીલો બેઠા હોય તો બોલવામાં બેસવામાં મર્યાદા રાખીને ચાલે ના? તો આ તો વિતરાગ ભગવાન છે. એમની સામે સંસારી કોઈ પણ ચેષ્ટા નહીં કરવી એવી 10 આસાધનાનો ત્યાગ પણ આવે છે. આ બધો વિષય ચૈત્યબંધન ભાષ્યમાં છે. અનુકૂળતા હોય ત્યારે ભણજો, વાંચજો. આ પ્રમાણે મેં ચૈત્યબંધનની વિધિ થોડી સમજાવી છે. પરમાત્મા મળ્યા છે, કલ્યાણ કરવા માટેનું સાધન છે. સુખનું સાધન નથી, કલ્યાણનું સાધન. શબ્દ ભાઈ યાદ રાખજો. સંસાર લીલોછમ રાખવા માટે ભગવાનનો ઉપયોગ નહીં કરવાનો, પણ આત્માને ગુણિયલ બનાવવા, સંસારથી પરાસ્ત કરવા, દૂર કરવા, આ ભગવાનનો આપણે સહારો લેવાનો. આ રીતે વિતરાગ પ્રભુને બરાબર ઓળખીએ, એમની ભક્તિ સેવા કરીએ, એનાથી આપણા ગુણને આપણે પ્રગટ કરીએ અને અનંત કલ્યાણને, આનંદ સુખને પ્રાપ્ત કરીએ. આગલી વાત કરીને આજની વાત આપણે પૂરી કરી. હા, સમજાવું. પેલા 20 અનુષ્ઠાન, બીજું ગરલ અનુષ્ઠાન, ત્રીજું અનઅનુષ્ઠાન, જેમાં શૂન્ય ચિત્તે ધર્મક્રિયા કરીએ. શૂન્ય ચિત્તે પૂજા કરીએ તો આપણું મને એમાં હોય જ નહીં, એમ સંસાર સુખનું નહીં, પરભવાના સુખનું નહીં, પણ શૂન્ય ચિત્તે એ અનઅનુષ્ઠાન કહેવાય. ઘણી વાર પ્રદૂષણના દિવસો આવે ને, લોકો પ્રતિક્રમણની ક્રિયામાં આવે ખરા, પણ બોલનાર બોલે અને આ ભાઈ શૂન્ય ચિત્તે બેઠા હોય. મુપતિનું પરિણામ આવે ત્યારે પરિણામ કરે, કૌશક આવશે કૌશક કરે, બીજી કંઈ ગતા ગમ નહીં. એટલે શૂન્ય ચિત્તે ધર્મક્રિયા કરવી એ અનઅનુષ્ઠાન. આ ત્રીજું અનુષ્ઠાન. ચોથું તદ હેતુ અનુષ્ઠાન. આપણો આત્મા વિતરાગ કેમ બને, એનું કારણ બને, એ અપાવનાર બને, એવી રીતે અનુષ્ઠાન કરે એ તદ હેતુ અનુષ્ઠાન. જ્ઞાન દર્શન ચારિત્રાદી ગુણો લાવવાના આશયથી જે અનુષ્ઠાન કરવામાં આવે એ તદ હેતુ અનુષ્ઠાન. તદ હેતુ તેનું કારણ. અને ચોથું અમૃત અનુષ્ઠાન. પાંચમું અમૃત અનુષ્ઠાન. આપણો પોતાનો આત્મા અતિશય વૈરાગી બની અને અનુષ્ઠાનના અર્થ સમજી અને અનુષ્ઠાનમાં જોડાય, એકાકાર બનીને, એ છેલ્લું અમૃત અનુષ્ઠાન. અમૃતના જેવું, એમ એમાં એના સરસ નામો છે. એની બહુ વિધિ પણ છે. આવી સમજીએ, ભણીએ અને કંઈક આત્મકલ્યાણ કરીએ. બોલો સાહેબ, કોઈને કઈ પૂછવું છે બીજું? જો સ્તુતિ શબ્દ સંસ્કૃત છે, થોય શબ્દ એનો પ્રાકૃત છે. બે શબ્દ એક શબ્દ બે અર્થ, બે ભાષા જુદી છે, શબ્દ એક જ છે, અર્થ એક જ હોય. ભગવાનના ગુણ ગાવા એ સ્તુતિ, ભગવાનના ગુણ ગાવા એને થોય કહેવાય. થોય પ્રાકૃત શબ્દ છે, સ્તુતિ સંસ્કૃત શબ્દ છે. સ્તુ ધાતુ એને તી પ્રત્યે, જેમ ગતિ જાતિ મતિ બુદ્ધિ એમ શબ્દો બને છે, પણ સંસ્કૃત ભાષાથી. બોલો સાહેબ. સજ્જાય શબ્દ જે બન્યો એ સ્વાધ્યાય ઉપરથી બન્યો. સ્વાધ્યાય, સ્વ એટલે આત્મા, અધ્યાય એટલે એનું અધ્યયન. જેમાં આત્માનું અધ્યયન થાય, આપણા આત્માને કોઈ મહાપુરુષોનું ચરિત્ર સાંભળીને આપણા આત્માને સુધારવા તરફ લક્ષ્ય જાગે, પોતાનું કલ્યાણ કરવાનો ભાવ જાગે, એનું નામ સજ્જાય. એટલે સ્વાધ્યાય. સ્વાધ્યાય શબ્દ સંસ્કૃત અને સજ્જાય શબ્દ પ્રાકૃત. જેમ સ્તુતિ શબ્દ સંસ્કૃત, સ્વય શબ્દ પ્રાકૃત. શું છંદ? એક કાવ્ય અમુક પ્રકારની માત્રા હોય ને, એને છંદ કહેવાય છે. અનુસ્તુપ છંદ એટલે, જો દરેક શ્લોકના ચાર પદ હોય, કેટલા પદ? એક એક પદમાં આઠ આઠ સ્વર આવે, આઠ આઠ, એને અનુસ્તુપ છંદ કહેવાય. છંદ એટલે શ્લોક માત્રા. જેમ આપણે દાખલા તરીકે આઠ આઠ છંદ આવે સ્વર, તો શ્લોક બોલીએ, સકલા આદિમમ પૃથ્વીનાથ માદિમમ નિષ્પરિગ્રહમ આદિમમ તીર્થનાથમ છ ઋષભ સ્વામીનમ સ્તુમ. આદિના ભગવાન છે કાવ્ય, તમે ગણી જો આઠ આઠ સ્વર જ હોય બધા. મહાવીર ભગવાન બોલો તો એમાં આઠ સ્વર. શ્રીમતે વીરનાથાય સનાથાય દુતસિયા માનંદ સરોરાજ મારા લાયા રતે નમઃ. પાસના ભગવાન બોલીએ ને, કમઠે ગણજો ગણવા દો, કમઠે ધરણ ઇન્દ્રે ચ સોચિતમ કર્મ કુરવતી પ્રભુ સ્તુલ્ય મનોવૃત્તિ પાસનાથ શ્રી સ્તુ. આઠ સ્વર નો છંદ હોય અનુષ્ટુપ છંદ કહેવાય. એવી રીતે બીજી શબ્દરાજ છંદ આવે, છંદના અનેક પ્રકાર આવે. જેમ સ્નાતસ્યામ આવે, અરદ વક્ર પ્રસૂતમ ગણધર રચિતમ વાદસાંગમ વિશાલમ, એમાં બધામાં સાત સાત માત્રા આવે. પહેલામાં સાત, બીજામાં સાત, ત્રીજામાં સાત, એવી માત્રાઓ આવે, એને શબ્દરા નામનો છંદ કહેવાય. આપણે છંદના પ્રકાર છે. છંદ એટલે કાવ્ય. છતાં બપોરે પૂછવું છૂટ છે હો.